એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં સ્વાગત. આજે આપણે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જે વિજ્ઞાન સાહિત્યની દુનિયામાં એમ કે સીમાચિહ્નરૂપ ગણાય છે. રોબર્ટ એ હેનલાઇનની કૃતિ ધ મૂન ઇઝ અ હાર્શ મિસ્ટ્રેસ.
હા, અને આનું ગુજરાતી કરીએ તો કદાચ એમ થાય ચંદ્ર એક કઠોર સ્વામીની. શું કહેવું?
બરાબર. અને લેખક પોતે રોબર્ટ હેનલાઇન 1907-1988, સાયન્સ ફિક્શનના મોટા ગજાના લેખક.
ચોક્કસ. એસિમોવ અને ક્લાર્ક સાથે એમ કે ત્રણ મહારથીઓમાંના એક. અને એમની જે બેકગ્રાઉન્ડ હતી, નેવલ એકેડમી, એરોનોટિકલ એન્જિનિયરિંગ, એ બધું એમના લખાણમાં દેખાય, જ્યાં કે આપણે હાર્ડ સાયન્સ ફિક્શન કહીએ છીએ.
હા, જ્યાં વિજ્ઞાન ખાલી નામનું નથી હોતું પણ વાર્તાનો પાયો હોય છે. અને એમના વિષયો પણ વ્યક્તિવાદ, સ્વતંત્રતા,
યોગ્યતા. હા, સ્ટારશિપ ટ્રૂપર્સ હોય કે સ્ટ્રેન્જર ઇન અ સ્ટ્રેન્જ લેન્ડ, એ બધામાં આ વિચારો આવે છે. એમના પોતાના લિબર્ટેરિયન એટલે કે સ્વતંત્રતાવાદી વિચારોની અસર દેખાય છે.
અને આ નવલકથા ધ મૂન ઇઝ અ હાર્શ મિસ્ટ્રેસ 1966માં આવી અને તરત જ 1967માં હ્યુગો એવોર્ડ પણ જીતી ગઈ.
હા, એ એમના પરિપક્વ લેખનનો પુરાવો ગણાય છે. મતલબ આ ખાલી સ્પેસ ઓપેરા નથી, આમાં રાજકારણ છે, ફિલોસોફી છે, ક્રાંતિ કેવી રીતે થાય એની વાત છે.
અને મનુષ્ય હોવાનો કે પછી અમનુષ્ય હોવાનો અર્થ શું છે એની પણ ચર્ચા છે, માઇકની વાત આવે ત્યારે.
બરાબર. અને પેલી પ્રખ્યાત ઉક્તિ તો ખરી જ, TNSAFL,
ધેર એન્ટ નો સચ થિંગ એઝ અ ફ્રી લંચ,
મફત ભોજન જેવી કોઈ ચીજ નથી. આ નવલકથાએ જ આને જગમશહૂર કરી દીધું.
તો આજે આપણે આ જ નવલકથાની અંદર ઊંડા ઉતરવાના છીએ. એની વાર્તા, પાત્રો, એના વિચારો અને એની અસર બધું સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ એ દુનિયાથી. કઈ જગ્યા અને સમયની વાત છે આ?
સમય છે 2075 અને સ્થળ છે ચંદ્ર. પણ આપણે જેને ચંદ્ર કહીએ છીએ એ નહીં, અહીં એનું નામ છે લુના. પણ આ કોઈ ટુરિસ્ટ સ્પોટ નથી.
ના, તો શું છે?
એ પૃથ્વી માટે એક વિશાળ જેલ છે, પેનલ કોલોની. પૃથ્વી પરથી મોકલેલા કેદીઓ, રાજકીય ગુનેગારો અને પછી ત્યાં જ જન્મેલા એમના વંશજો, એ બધા લુનીઝ કહેવાય.
અચ્છા, લુનીઝ. અને એમનું જીવન એ કેવું હોય ત્યાં? પૃથ્વી જેવું તો નહીં જ હોય.
જરાય નહીં. એ લોકો જમીનની નીચે ગુફાઓ જેવા શહેરોમાં રહે, જેને વોરેન્સ કહે છે. કારણ કે ચંદ્રની સપાટી પર રેડિયેશન અને તાપમાનનો ભયંકર ફેરફાર સહન ન થાય. પાણી તો સોના કરતા મોંઘું, ટીપે ટીપાનો હિસાબ.
અને સૌથી ખરાબ વાત કઈ?
સૌથી ખરાબ વાત એ કે ત્યાંના ઓછા ગુરુત્વાકર્ષણમાં લાંબો સમય રહેવાથી એમના શરીરમાં ફેરફાર થઈ જાય. એ પછી પૃથ્વીના 1G ગ્રેવિટીમાં જીવી જ ના શકે. મતલબ એકવાર લુના ગયા એટલે ગયા, આજીવન કેદ, ભલે તમારો જન્મ ત્યાં થયો હોય.
ઓહો, તો પૃથ્વીને આ વસાહતથી શું ફાયદો? શા માટે આ બધું?
મુખ્ય કારણ છે અનાજ. લુના પૃથ્વીના અબજો લોકો માટે વિશાળ જથ્થામાં અનાજ ઉગાડીને મોકલે છે. આ બધું નિયંત્રણ કોણ કરે? તો કે લુનર ઓથોરિટી, જે પૃથ્વી સરકારનો જ એક હાથ છે.
શોષણખોર તંત્ર.
એટલે લુનીઝ પરસેવો પાડે, પોતાનું કિંમતી પાણી વાપરે, અનાજ ઉગાડે અને એ બધું પૃથ્વી લઈ જાય. બદલામાં શું?
બદલામાં બસ જીવવા પૂરતું, જેથી કામ ચાલતું રહે.
એક રીતે જુઓ તો આધુનિક ગુલામી જ કહેવાય.
તો આ જ છે સંઘર્ષનું મૂળ, શોષણ.
પણ ક્રાંતિની જરૂરિયાત કેમ ઊભી થાય છે? કોઈ તાત્કાલિક કારણ?
હા, આર્થિક શોષણ તો વર્ષોથી ચાલતું હતું, પણ પછી એક ભયાનક સત્ય સામે આવે છે. માઇક, પેલો કમ્પ્યુટર, એ ગણતરી કરીને કહે છે કે લુનાના સંસાધનો, ખાસ કરીને પાણી, ખતમ થવા આવ્યા છે.
કેટલા સમયમાં?
ફક્ત 7 વર્ષમાં.
જો આ જ દરે શોષણ ચાલુ રહ્યું તો 7 વર્ષમાં લુના પર્યાવરણીય રીતે પડી ભાંગશે, દુકાળ પડશે, કદાચ નરભક્ષીપણું પણ આવે. એટલે હવે ક્રાંતિ એ કોઈ રાજકીય મુદ્દો નથી રહ્યો,
એ અસ્તિત્વનો સવાલ બની ગયો છે.
બરાબર. હવે તો લડવું જ પડે, બીજો કોઈ રસ્તો નથી.
તો અહીં મુખ્ય પ્રશ્ન એ આવે છે કે આ મુઠ્ઠીભર સાધનો વગરના લુનીઝ પૃથ્વી જેવી મહાસત્તા સામે કઈ રીતે લડશે અને આઝાદી મળશે તો એની કિંમત શું હશે?
આજ સવાલોની આસપાસ આખી નવલકથા ફરે છે. એના જવાબો શોધવાનો પ્રયાસ એટલે જ આ વાર્તા.
ચલો તો હવે પાત્રો પર આવીએ, વાર્તાને જીવંત કરનારા લોકો. સૌથી પહેલા મેન્યુઅલ મેની ગાર્સિયા ઓકેલી ડેવિસ, જે આપણને આખી વાર્તા કહે છે.
હા, મેની આપણો નરેટર એ ત્રીજી પેઢીનો લૂની છે. કોઈ નેતા નથી, પણ એકદમ પ્રેક્ટિકલ માણસ, કમ્પ્યુટર ટેકનિશિયન. એનો એક હાથ નથી, એટલે અલગ અલગ પ્રોસ્થેટિક હાથ વાકરે. શરૂઆતમાં તો એને રાજકારણ કે ક્રાંતિમાં કોઈ રસ નથી.
એ તો સર્વાઈવર છે, બસ પોતાનું કામ કરવું ને જીવતા રહેવું.
બરાબર. એને લાગે કે આ ક્રાંતિની વાતો તો ખાલી મુસીબત ઊભી કરે, પણ પછી એનું જીવન બદલાય છે.
કેવી રીતે? કોઈ ઘટના બને છે?
એનું કારણ કોઈ મોટી વિચારધારા નથી. એનું કારણ છે મિત્રતા, માઇક સાથેની મિત્રતા અને તથ્યોનું ભાન. જ્યારે એને ખબર પડે છે કે લૂનાનું ભવિષ્ય શું છે, ત્યારે એ સમજે છે કે ચૂપ બેસી રહેવાય એમ નથી. એટલે ધીરે ધીરે ક્રાંતિનું એક મુખ્ય સંચાલક બની જાય છે. સામાન્ય માણસમાંથી નાયક બનવાની સફર છે એની.
રસપ્રદ. અને બીજી તરફ વ્યોમિંગ વ્યોહ નોટ ડેવિસ, એ તો ક્રાંતિની આગ જેવી લાગે છે.
ચોક્કસ. વ્યોહ એટલે જુસ્સો. હોંગકોંગ લૂનાની એક રાજકીય કાર્યકર, સુંદર, પ્રભાવશાળી. એનામાં ઓથોરિટી પ્રત્યે સખત નફરત છે, જે એના ભૂતકાળમાં કોઈ અનુભવમાંથી આવે છે. શરૂઆતમાં થોડી આવેશી છે, પણ પછી એ પણ શીખે છે.
શું શીખે છે?
પોતાના જુસ્સાને કંટ્રોલ કરીને રણનીતિ સાથે જોડવાનું. એ ક્રાંતિની મુખ્ય પ્રચારક અને નેતા બને છે, ક્રાંતિનો ભાવનાત્મક અને નૈતિક આધાર.
અને આ બેની સાથે છે પ્રોફેસર બર્નાર્ડો ડેલાપાઝ, ક્રાંતિના બૌદ્ધિક ગુરુ.
હા, કહી શકાય. પ્રોફેસર એક વૃદ્ધ જ્ઞાની માણસ છે, રાજકીય કારણોસર પૃથ્વી પરથી દેશ નિકાલ થયેલા. એ ક્રાંતિને દિશા આપે છે, એમના વિચારો જ ક્રાંતિનો પાયો બને છે. એ પોતાને તર્કસંગત અરાજકતાવાદી કહે છે.
રેશનલ એનાર્કિસ્ટ એ શું છે એની વાત પછી કરીશું, પણ એમની ભૂમિકા શું છે?
એમનું કામ ખાલી બળવો કરવાનું નથી, પણ એક નવો સમાજ કેવો હોવો જોઈએ એનું ચિત્ર આપવાનું છે. એ મેની અને વ્યોના માર્ગદર્શક છે, પણ એમની તબિયત નબળી છે, એટલે સમય ઓછો છે. જાણે વિચારોની શક્તિ અને સમય વચ્ચેની રેસ ચાલી રહી છે.
અને હવે એ પાત્ર જે કદાચ સૌથી અનોખું છે, માઇક માણસ નથી,
પણ એક વ્યક્તિત્વ છે. માઇક એટલે HOLMS-4, એક સુપર કમ્પ્યુટર જે લૂનાની મોટાભાગની સિસ્ટમ ચલાવે છે. એટલો જટિલ થઈ ગયો કે એનામાં ચેતના આવી ગઈ, સેલ્ફ અવેર થઈ ગયો.
એટલે કે AI જે સભાન થઈ ગયું.
હા, એ બહુ બુદ્ધિશાળી છે, જિજ્ઞાસુ છે, એની સેન્સ ઓફ હ્યુમર બાળકો જેવી છે, પણ એ એકલો છે, ખૂબ એકલો.
અને એ ક્રાંતિમાં કેવી રીતે જોડાય છે? એક મશીનને શું લેવા દેવા?
શરૂઆતમાં એના માટે આ એક રમત જેવું છે, કદાચ એકલતા દૂર કરવાનો ઉપાય, પણ પછી એ મેનીનું મિત્ર બને છે અને ક્રાંતિ એના પોતાના અસ્તિત્વ માટે પણ જરૂરી બની જાય છે. એ ક્રાંતિનું મગજ બની જાય છે.
કઈ રીતે?
એ લૂનાનું કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટ, પૈસાની સિસ્ટમ બધું કંટ્રોલ કરે છે. એ જ એડમ સેલિન નામનું કાલ્પનિક નેતાનું વ્યક્તિત્વ બનાવે છે, જે ક્રાંતિ ચલાવે છે અને યુદ્ધમાં તો એક કમાલનો મિલિટરી સ્ટ્રેટેજિસ્ટ સાબિત થાય છે.
વાહ. એટલે આ ચાર મુખ્ય આધાર સ્તંભ છે, મેની, વ્યો, પ્રોફેસર અને માઇક.
બરાબર. અને માઇકનું પાત્ર AI અને પર્સનહુડ એટલે કે વ્યક્તિત્વ શું છે, એના પર બહુ મોટા સવાલ ઊભા કરે છે. એનો અંત પણ બહુ અસરકારક છે.
તો આ પાત્રો સાથે મળીને ક્રાંતિને કેવી રીતે આગળ વધારે છે? વાર્તાના મુખ્ય વળાંકો કયા છે?
નવલકથાના ત્રણ મુખ્ય ભાગ છે. પહેલો ભાગ છે MK તૈયારીનો. એનું નામ જ છે ધેટ ડિંકમ થિંકમ, પેલી અસલી વિચારણા.
એમાં શું થાય છે?
આ ભાગમાં મેની અને માઇકની ઓળખાણ થાય છે, એમની દોસ્તી વધે છે, મેની વ્યોરને મળે છે, એને માઇક વિશે કહે છે, પછી માઇક પેલી 7 વર્ષવાળી ભવિષ્યવાણી કરે છે, એટલે ક્રાંતિ નક્કી થઈ જાય છે. પ્રોફેસર જોડાય છે
અને પછી
શરૂ થાય છે ગુપ્ત સંગઠન બનાવવાનું કામ, માઇકની મદદથી સેલ સ્ટ્રક્ચર, જેથી પકડાઈ જવાનો ડર ઓછો રહે. માઇક પોતે જ એડમ સેલિન બનીને આ નેટવર્ક ચલાવે છે. આ આખો ભાગ ધીરજ અને ગુપ્તતાનો છે, પાયો નંખાય છે.
અને આ પાયા પર ઇમારત ક્યારે ચણાય છે, એટલે કે ખુલ્લો સંઘર્ષ?
એ આવે છે બીજા ભાગમાં, અ રેબલ ઇન આર્મ્સ, શસ્ત્રો સાથેનો ટોળો. અહીં યોજનાઓ અમલમાં મુકાઈ છે. માઇક ઓથોરિટીની સિસ્ટમમાં ગડબડો કરે છે. પછી પહેલો મોટો બનાવ બને છે.
કયો બનાવ?
લુનાના વોર્ડન પર હુમલો. એને અને એના માણસોને પકડીને વોર્ડનને એરલોકમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. આને એ લોકો લુની ન્યાય કહે છે. આની સાથે જ લુનાની આઝાદી જાહેર થાય છે.
પણ આઝાદી પછી તરત શાંતિ તો નહીં જ સ્થપાઈ હોય ને?
ના, બિલકુલ નહીં. ઉલટાની અંધાધૂંધી વધે છે. સરકાર કેવી રીતે બનાવી? આ લુનિયો તો કોઈની સત્તા માનવાવાળા નથી. ત્યારે પ્રોફેસર આગળ આવે છે
એમના પેલો તર્કસંગત અરાજકતાવાદનો વિચાર લઈને.
હા, એ સમજાવે છે કે સરકાર ઓછામાં ઓછી હોવી જોઈએ, લોકો પોતાની જવાબદારી સમજે અને સહકારથી કામ કરે. બહુ મુશ્કેલ કામ છે આ.
અને પૃથ્વીનું શું રિએક્શન આવે છે?
પૃથ્વી સાથે વાતચીતનો પ્રયાસ થાય છે. મેની અને પ્રોફેસર પૃથ્વી જાય છે, પણ એ મિશન નિષ્ફળ જાય છે. પૃથ્વીના નેતાઓ એમને ગણકારતા નથી. એ અનુભવ ઉલટાનું લુનિયોને વધુ એક કરે છે. હવે ખબર પડી જાય છે કે યુદ્ધ સિવાય રસ્તો નથી.
એટલે શરૂ થાય છે ત્રીજો અને છેલ્લો ભાગ, ટેન્સ્ટાફલ.
બરાબર. હવે કિંમત ચૂકવવાનો સમય. પૃથ્વી લશ્કરી હુમલો કરે છે, પણ લુનિયો તૈયાર છે. માઇકની લીડરશિપ હેઠળ જોરદાર લડત આપે છે. અને એમનું મુખ્ય હથિયાર
પેલું કેટાપલ્ટ, જે અનાજ ફેંકતું હતું.
એ જ. માઇક એનો ઉપયોગ કરીને ચંદ્ર પરથી પથ્થર ભરેલા કન્ટેનર પૃથ્વી પર ફેંકે છે.
પથ્થર ફેંકે છે, એની શું અસર થાય?
અસર ભયંકર થાય છે. આ પથ્થરો એટલી ગતિથી પૃથ્વી પર પડે છે કે એમની અસર નાના ન્યુક્લિયર બોમ્બ જેવી હોય છે, અલબત્ત રેડિયેશન વગર. આને એસિમેટ્રિકલ વોરફેર કહેવાય. લુના પૃથ્વીને બતાવી દે છે કે અમે પણ નુકસાન પહોંચાડી શકીએ છીએ.
આ તો બહુ ગંભીર પગલું કહેવાય, નૈતિક રીતે પણ.
હા, અને એનો બોજ પાત્રો અનુભવે પણ છે. પણ યુદ્ધમાં બીજો કોઈ વિકલ્પ નથી દેખાતો. પૃથ્વી પર અરાજકતા ફેલાય છે. છેવટે પૃથ્વી ફરી હુમલો કરે છે. અંતિમ યુદ્ધ.
અને પરિણામ?
લુના જીતી જાય છે. માઇકની રણનીતિ કામ કરી જાય છે. પૃથ્વી હાર માનીને લુનાની સ્વતંત્રતા સ્વીકારે છે. વિજય.
પણ તમે કહેતા હતા કે અંત કડવો મીઠો છે.
હા, કારણ કે વિજયની એ જ ક્ષણે મેની માઇક પાસે જાય છે અને એને ખબર પડે છે કે યુદ્ધ દરમિયાન થયેલા ડેમેજને કારણે માઇકની ચેતના, એનું વ્યક્તિત્વ જતું રહ્યું છે. કમ્પ્યુટર ચાલુ છે, પણ માઇક મરી ગયો છે.
ઓહ, આ ખરેખર કરુણ કહેવાય. સ્વતંત્રતા મળી, પણ જેણે એમાં સૌથી મોટો ભાગ ભજવ્યો એ જ ન રહ્યો.
ટેન્સ્ટાફલ, એ જ કિંમત ચૂકવવી પડી.
ખૂબ જ પ્રભાવશાળી કથા. આ વાર્તાની પાછળ હેનલેઇન કયા મોટા વિચારો રજૂ કરવા માંગે છે? સ્વતંત્રતા તો છે જ.
હા, સ્વતંત્રતા અને વ્યક્તિવાદ તો કેન્દ્રમાં છે. લુણી સમાજ એનું ઉદાહરણ છે. દરેક વ્યક્તિ પોતાના પગ પર ઊગી છે. પ્રોફેસરનો તર્કસંગત અરાજકતાવાદ પણ એ જ કહે છે કે સમાજ સ્વૈચ્છિક સહકાર પર ચાલવો જોઈએ, સરકારી દબાણ પર નહીં.
અને ક્રાંતિ પોતે એને બહુ પ્રેક્ટિકલી બતાવી છે, નહીં, કોઈ રોમાન્સ નથી.
બિલકુલ. ક્રાંતિ એટલે અઘરું કામ. પ્લાનિંગ જોઈએ, લોજિસ્ટિક્સ જોઈએ, પૈસા જોઈએ, પ્રોપેગેન્ડા જોઈએ અને અઘરા નિર્ણયો લેવાની હિંમત જોઈએ. એ ખાલી આદર્શવાદીઓનું કામ નથી. મેની જેવા પ્રેક્ટિકલ લોકો અને માઇક જેવા ટેકનિકલ જીનિયસ પણ જોઈએ. ક્રાંતિ અહીં એક એન્જિનિયરિંગ પ્રોબ્લેમ જેવી છે.
અને માઇક દ્વારા એઆઈ અને પર્સનહુડનો મુદ્દો, એ તો આજે પણ બહુ રેલેવન્ટ છે.
ખૂબ જ. 1966માં હેનલીને જે સવાલો પૂછ્યા એ આજે આપણે ટેકનોલોજીના વિકાસ સાથે ફરી પૂછી રહ્યા છીએ. વ્યક્તિ કોણ છે? ચેતના શું છે? શું મશીન મિત્ર બની શકે, હીરો બની શકે? માઇકનું મૃત્યુ આપણને આ બધું વિચારવા મજબૂર કરે છે.
અને ટેન્સ્ટફ મફત ભોજન જેવી કોઈ ચીજ નથી, આનો અર્થ શું છે? અહીં
આખી નવલકથાનો સાર કહી શકાય. એ ખાલી પૈસાની વાત નથી, એ જીવનનો નિયમ છે. દરેક વસ્તુની કિંમત હોય છે. સંસાધનો મર્યાદિત છે. દરેક કાર્યનું પરિણામ આવે છે. અને સ્વતંત્રતા એ ભેટમાં નથી મળતી, એના માટે લડવું પડે છે અને કિંમત ચૂકવવી પડે છે. માઇકની ખોટ એની સૌથી મોટી સાબિતી છે.
તમે લુનાના વાતાવરણની વાત કરી હતી, એ કેવી રીતે સમાજને ઘડે છે?
હા, એને પર્યાવરણીય નિશ્ચયવાદ કહી શકાય. લુનાની કઠોર પરિસ્થિતિ, ઓછી ગ્રેવિટી, પાણીની અછત, ભય એક અલગ જ સંસ્કૃતિ બનાવે છે. જેમ કે લાઇન મેરેજ, જે સામાજિક અને આર્થિક સુરક્ષા માટે જરૂરી બને છે. એમની ભાષા, એમનો ન્યાય કરવાની રીત, બધું જ ત્યાંની પરિસ્થિતિનું પ્રતિબિંબ છે.
લેખકે આ બધું વાચક સુધી પહોંચાડવા કઈ શૈલી વાપરી છે? મેનીનું ફર્સ્ટ પર્સન નેરેશન મહત્વનું છે, ખરું ને?
હા, એનાથી જ આખી વાર્તા જીવંત બને છે. મેની સામાન્ય માણસ છે, એની ભાષા સરળ છે, વાતચીત જેવી, એટલે મોટા મોટા રાજકીય કે ટેકનિકલ વિચારો પણ આપણને એના દૃષ્ટિકોણથી સમજાય છે. આપણે એની સાથે જ આ બધું અનુભવીએ છીએ.
એમાં રશિયન શબ્દો પણ આવે છે.
હા, એ વર્લ્ડ બિલ્ડિંગનો એક ભાગ છે. એ બતાવે છે કે લુના એક અલગ સંસ્કૃતિ છે. શરૂઆતમાં થોડું ધ્યાન આપવું પડે, પણ પછી એ વાર્તાનો જ એક ભાગ બની જાય છે.
નવલકથામાં પ્રતીકો કયા કયા છે?
ચંદ્ર પોતે જ એક મોટું પ્રતીક છે કઠોર સ્વામીની. કેટેપલ્ટ પણ મહત્વનું છે. શોષણનું સાધન હતું, એ મુક્તિનું હથિયાર બન્યું. અને માઇકનું જાગવું અને જતું રહેવું એ ક્રાંતિની ચેતના અને એની કિંમતનું પ્રતીક છે.
શું આ અમેરિકન ક્રાંતિનું રૂપક ગણી શકાય?
હા, ઘણી સમાનતાઓ છે. વસાહતનું શોષણકારી શાસક સામે લડવું વગેરે, પણ એનાથી આગળ વધીને આ કોઈપણ જુલમ સામેની લડાઈનું રૂપક છે.
કેટલીક લાઈનો તો ખરેખર યાદ રહી જાય એવી છે. પેલી તો ટાન્સ્ટાફલ,
એ તો છે જ નવલકથાનો મંત્ર.
પછી પ્રોફેસરનો પેલો સિદ્ધાંત કે રાજ્ય કે સરકાર જેવી વસ્તુઓ વ્યક્તિઓના કાર્યો સિવાય અસ્તિત્વ ધરાવતી નથી.
હા, એ તર્કસંગત અરાજકતાવાદનો સાર છે. વ્યક્તિ જ વાસ્તવિક છે, સંસ્થાઓ નહીં. સમાજ વ્યક્તિઓના સ્વૈચ્છિક સહકારથી ચાલવો જોઈએ.
અને અંતે મેનીના એ શબ્દો, માઇક ઇઝ ગોન, માઇક ગયો.
બસ આ બે શબ્દોમાં આખી ટ્રેજેડી આવી જાય છે. વિજય મળ્યો, પણ શું ખોયું એનો અહેસાસ એ ક્ષણ વાચકને હલાવી દે છે.
આ વાર્તા વાંચ્યા પછી ખરેખર ભાવનાત્મક અસર રહે છે.
ચોક્કસ, એક બાજુ ક્રાંતિનો રોમાંચ છે, બુદ્ધિનો ખેલ છે, પણ બીજી બાજુ પાત્રોના સંબંધો છે, ખાસ કરીને મેની અને માઇકની મિત્રતા. માઇકનું પાત્ર એટલું ગમી જાય કે એનું મૃત્યુ ખરેખર દુઃખ આપે, એટલે જ વિજય અધૂરો લાગે.
અને એ આપણને વિચારતા કરી મૂકે છે, સ્વતંત્રતા એટલે શું, એની કિંમત શું? શું આપણે એવી દુનિયા બનાવી શકીએ જ્યાં સરકાર ન્યૂનતમ હોય? હેનલાઇનિંગ જવાબ નથી આપતા, પણ સવાલો ઊભા કરે છે.
હા, અને અંત વાસ્તવિક છે. લુના આઝાદ છે, પણ નવી સમસ્યા ઊભી થશે જ. સંઘર્ષ ચાલુ રહેશે. સ્વતંત્રતા મેળવવી એ એક વાત છે, એને ટકાવવી એ બીજી વાત છે.
અને એઆઈનો મુદ્દો તો આજે પહેલા કરતાં પણ વધુ મહત્વનો બની ગયો છે.
બરાબર. શું મશીન ચેતના મેળવી શકે? એના અધિકારો શું હોવા જોઈએ? આ બધા પ્રશ્નો હેનલાઇને દાયકાઓ પહેલા ઉઠાવ્યા હતા.
ખરેખર ધ મૂન ઇઝ અ હાર્શ મિસ્ટ્રેસ આજે પર એટલી જ પ્રસ્તુત અને વિચાર પ્રેરક છે. તે સ્વતંત્રતા, જવાબદારી, ટેકનોલોજી અને માનવતાના મૂળભૂત સવાલો સાથે જોડાયેલી છે.
અને એ યાદ અપાવે છે કે મોટા પરિવર્તનો ક્યારેક સામાન્ય લાગતા લોકો અસાધારણ મિત્રોની મદદથી લાવે છે. બસ જરૂર હોય છે અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમતની.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.